જોબભાઈ તો આપણી સાથે નથી, પરંતુ એમના વાઇફ છે નીલમબેન, એમનો દીકરો રોની, એની વાઇફનું નામ શિલ્પા, અને એમને એક દીકરો જન્મ્યો, એનું નામ જોના. એટલે એવું કહી શકાય કે જોબભાઈનો જોના. એટલે એક જોના એ, એક બીજો જોના બાઇબલમાંથી, એને કદાચ નિન્વેહનો જોના એવું કહી શકાય, કારણ કે પ્રભુએ એને નિન્વેહ જવાનું કહ્યું અને તારસિસ જતો રહ્યો અને બધા પ્રોબ્લેમ ક્રિએટ કર્યા અને પછી મુશ્કેલી ઊભી થઈ. અને ખરેખરી મુશ્કેલી જ્યારે ઊભી થઈ ત્યારે પેલા વર્ણન છેક નીચેના ભાગમાં જઈને સંતાઈ ગયો. આ જે જોના છે પણ એના માના પેટમાં એવો સંતાઈ ગયેલો કે ના પૂછો વાર. એટલે પછી ડૉક્ટરો એવું કહ્યું કે આપણે સિઝેરિયન કરીએ અને એને બહાર કાઢીએ. અત્યારે તો એ જોના બધે જ ફરતો ફરે છે, કોઈના હાથમાં આવતો નથી. પછી થોડા વખત પછી બીજા એક બાળકનો જન્મ થયો, એનું નામ જોર્ડન. જોર્ડન ઇંગ્લિશ નામ છે, ગુજરાતીમાં યર્દન. જે શાસ્ત્ર ભાગ આપણે અહીં વાંચ્યો તે યર્દનની આગળ જ્યારે આ લોકો આવે છે ઇસરાયલ પ્રજા ત્યારની વાત છે. ઇસરાયલ પ્રજા 430 વર્ષની ગુલામગીરીમાંથી બહાર નીકળી હતી અને ઇસરાયલના એક મોટા આગેવાન મૂસાનું મરણ થયું હતું. હવે નવી લીડરશીપ યહોશુઆના હાથમાં પ્રભુએ સોંપી હતી. એટલે મુસાફરી આગળ વધે છે અને એ લોકો કનાન તરફ જઈ રહ્યા છે. જો તમે યહોશુઆનો બીજો અધ્યાય જોશો તો એમાં યહોશુઆએ બે માણસોને મોકલીને આ દેશની જાસૂસી કરાવી લીધી અને હવે તેઓ સિટ્ટીમ આગળ આવ્યા. જો પહેલી જ કલમમાં લખ્યું છે કે તેઓ સિટ્ટીમ આગળ આવ્યા અને ત્યાંથી હવે તેઓ નીકળી રહ્યા છે અને યરેખો અને કનાન તરફ આગળ વધી રહ્યા છે. અને એ રસ્તામાં જ્યારે તેઓ આગળ વધી રહ્યા છે ત્યારે યર્દન નદી, જોર્ડન આવે છે. એનો આ બનાવ તે ત્રીજા અધ્યાયમાં આખો લખવામાં આવ્યું છે. થોડા વખત પહેલાં હું બાઇબલ વાંચતો હતો અને ઈશ્વરના આત્માએ મારી સાથે વાત કરી એટલે મેં બધું નોટ ડાઉન કરી લીધું ને એની પર થોડું વધારે મનન કરી અને હું આજનો મેસેજ તમારી પાસે લાવ્યો છું. તો આજનો સંદેશો છે, એના ત્રણ મુખ્ય ભાગ છે. પહેલો ભાગ છે યર્દન આગળ. જો પહેલી જ કલમ તમે જુઓ તો એમાં લખ્યું છે કે સર્વ ઇસરાયલ પુત્રો સિટ્ટીમાંથી નીકળ્યા ને યર્દન આગળ આવ્યા. તમારું પોતાનું બાઇબલ હોય તો એક આમ ગોળ બિંદુ કરી લેજો, યર્દન આગળ. એક પહેલો પોઈન્ટ યાદ રહે એટલા માટે. ત્યાર પછી બીજો ભાગ છે યર્દનમાં. જો તમે આઠમી કલમ જોશો અને છેલ્લેથી જોશો ત્રીજો શબ્દ તો એમાં એવું લખ્યું છે કે ત્યારે યર્દનમાં ઊભા રહેજો, યર્દનમાં. અને ત્રીજો ભાગ છે યર્દનને પેલે પાર. જો તમે છેલ્લી કલમ જોશો 17મી કલમ તો ત્યાં પણ એવું લખ્યું છે કે સર્વ ઇસરાયલો કોરી ભૂમિ ઉપર ચાલીને પેલે પાર ઉતર્યા અને એમ આખી પ્રજા યર્દન પાર ઉતરી ગઈ. એટલે આ ત્રણ ભાગ થયા, એક યર્દન આગળ, બીજું યર્દનમાં અને ત્રીજું યર્દનને પેલે પાર. આત્મિક રીતે જો આને વિચારીએ તો તમે એવું પણ કહી શકો કે 2013નું વર્ષ એ યર્દન, એવું પણ કહી શકાય. અને એમાં આપણે મુસાફરી કરી રહ્યા છીએ અત્યારે. 2012નું વર્ષ ઓલરેડી ફિનિશ અને આપણે બિગિનિંગ કરી રહ્યા છીએ. પહેલી તારીખે દિનકરભાઈ બહુ સરસ મેસેજ આપ્યો અને હવે આપણે આગળ વધી રહ્યા છીએ યર્દન આગળ. અત્યારે આપણે લગભગ એ સ્ટેજ પર આવીને ઊભા છે, યર્દન આગળ આપણે આવ્યા છીએ. ત્યારે શું બને છે એ પણ તમે જુઓ. યર્દન આગળ આવતા પહેલાં કેટલીક આજ્ઞાઓ તે આપવામાં આવી હતી. તમે જોશો તો ત્યાં પહેલી જ કલમમાં લખ્યું છે કે ત્યાં તેઓએ ત્યાં છાવણી કરી. સૌથી પહેલું સ્ટોપ સાઇન. અહીં અમેરિકામાં તમને આનો અનુભવ થતો હશે વારે ઘડી, ખાસ કરીને જે લોકો ડ્રાઇવિંગ કરે છે વાયરને ઘડીએ સ્ટોપ સાઇન આવે. સ્ટોપ સાઇનનો રોલ કેવો ખબર છે? ડાબી બાજુ જુઓ, જમણી બાજુ જુઓ, ફરી પાછું ડાબી બાજુ જુઓ, એવરીથિંગ ઇઝ ફાઇન ક્લિયર, તો પછી આગળ વધો. આ સ્ટોપ સાઇન પહેલી અહીં આગળ આવી અને સરદારો બધા ફરી વળ્યા છાવણીમાં અને 3 દિવસ સુધી થોભવાનું હતું, 3 ડેઝ. અને સરદારો પછી બધાને જાહેર કરે છે કે આપણે શું કરવાનું છે. આગળ વધતા પહેલાં લોકોને સમજાવે છે. લેવી યાજકો કરારકોષ સૌથી આગળ ઊંચકીને ચાલવાનું છે અને એ લેવી યાજકો કરારકોષ ઊંચકે એ અને ઇઝરાયલની જે પ્રજા એ બેની વચ્ચે 2000 હાથનું અંતર રાખવાનું છે. આપણે 2000ની સાલમાં આગળ વધી રહ્યા છે. તમારા માટે આ નવો માર્ગ એટલા માટે છે કારણ કે 4th કલમમાં લખ્યું છે, કેમ કે અગાઉ એ માર્ગે તમે ગયા નથી. અને આપણા માટે પણ 2013ની સાલ તો નવી છે, આપણને ખબર નથી કે આગળ શું થવાનું છે. અને એટલા માટે એ કહે છે કે તમે પોતાને શુદ્ધ કરો. જો તમે 5મી કલમ જુઓ અને યહોશુઆએ લોકોને કહ્યું કે તમે પોતાને શુદ્ધ કરો. કેમ? કેમ કે કાલે યહોવા તમારી મધ્યે આશ્ચર્યકારક કૃત્યો કરશે. કાલે એટલે એક અર્થમાં એવું કહેવાય કે ભવિષ્યમાં, આવતીકાલે જ નહીં, સોમવારે જ નહીં, પણ ભવિષ્યમાં પ્રભુ પરમેશ્વરની હાજરી તમારી સાથે રહેશે એની ખાતરી આપવામાં આવી છે. અહીં લખ્યું છે, જેમ હું મૂસાની સાથે રહ્યો તેમ તારી સાથે પણ હું રહીશ. યહોશુઆને પ્રભુનું વચન હિંમત આપે છે. આપણે પણ ખ્રિસ્તી જીવનમાં જ્યારે મુસાફરી કરી રહ્યા છીએ અને પાપની ગુલામગીરીમાંથી પ્રભુ ઈસુ આપણા આગેવાન એણે આપણને છોડાવ્યા છે અને સ્વર્ગીય કનાન તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. અને 2012નું વર્ષ તે હવે ભૂતકાળ બની ગયું છે અને પ્રભુની કૃપાથી 2013ના બ્રાન્ડ ન્યૂ વર્ષમાં આપણે આવીને ઊભા રહ્યા છીએ. ત્યારે સૌથી પ્રથમ થોભવાની, વેઇટ કરવાની જરૂર છે. યાદ રાખો કે ઇસરાયલ પુત્રોને કોઈ સૂચના કે સલાહ આપવામાં આવી નહોતી, પણ આજ્ઞા આપવામાં આવી હતી, કમાન્ડમેન્ટ. જો ખ્રિસ્તી જીવન એ યુદ્ધ છે તો આપણા કમાન્ડર તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે અને એમના તરફથી આજ્ઞા છે કે તમે પોતાને શુદ્ધ કરો. જો 5મી કલમ તમે જુઓ અને યહોશુઆએ લોકોને કહ્યું કે તમે પોતાને શુદ્ધ કરો. અને માટે વાલાઓ આપણે પોતાની તપાસ કરીએ. વાઇફ છે તે હસબન્ડનો વિચાર ના કરે, હસબન્ડ તે વાઇફનો વિચાર ના કરે, મા બાપ બાળકો માટે નહીં ને બાળકો મા બાપ માટે નહીં, પણ આજ્ઞા પ્રમાણે પોતાની પરીક્ષા કરે. આ સમય છે કે જ્યારે આપણે આત્મ પરીક્ષા કરવી જોઈએ, અંતરખોજ કરવી જોઈએ. પ્રભુનો એક સેવક આવું લખે છે ગીતશાસ્ત્ર 26:2માં, હે યહોવા મારી કસોટી કરીને મારી પરીક્ષા કર અને મારા અંતઃકરણ તથા હૈયાને કસી જો. બીજી એક જગ્યાએ આ જ સેવક એવી પ્રાર્થના કરે છે ગીતશાસ્ત્ર 139, તમને બધાને ખબર છે, 23:24માં, હે ઈશ્વર મારી પરીક્ષા કર અને મારું અંતઃકરણ ઓળખ, મને પારખ અને મારા વિચારો જાણી લે, ને મારામાં કંઈ દુરાચાર હોય તો તે તું જોજે અને મને સનાતન માર્ગમાં ચલાવજે. આત્મ પરીક્ષા, કબૂલાત, પશ્ચાતાપ આપણને પ્રભુ ઈસુના લોહી તરફ દોરી જાય છે. કારણ કે 1 યોહાન 1:7 એવું લખ્યું છે કે તેના પુત્ર ઈસુનું રક્ત આપણને સઘળા પાપથી શુદ્ધ કરે છે. અજાણ્યા માર્ગમાં જ્યારે આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે જેવી રીતે જૂના કરારમાં 2 સ્તંભો તેમને દોરતા હતા, દિવસે મેઘસ્તંભ અને રાત્રે અગ્નિસ્તંભ, એ જ રીતે પ્રભુએ 2 મોટા સ્તંભો તરીકે 2 ગજબની બાબતો ખ્રિસ્તી મંડળીને નવા કરારમાં આપણને આપી દીધી છે. પહેલું છે પ્રભુનું વચન બાઇબલ અને બીજું છે પ્રભુનો પવિત્ર આત્મા. સદાને માટે રહેવા માટે આપી દીધો છે, જે આપણને દોરવણી માટે અતિ ઉપયોગી થઈ પડે છે. મારી પાસે એક પુસ્તક છે, એનું નામ છે સદોમ હેડ નો બાઇબલ. સદોમની પાસે બાઇબલ નહોતું, પરંતુ મારી અને તમારી પાસે એક કરતાં વધારે બાઇબલ છે. આઈ એમ બાઇબલ લવર્સ, હું બાઇબલ પર પ્રેમ કરું છું. કેટલાક ટીવી લવર્સ હોય છે, કેટલાક સિરિયલ લવર્સ હોય છે, કેટલાક ગેમ્સ લવર હોય છે. $1,000 ટિકિટો લઈને કંઈથી કંઈ ગેમ જોવા જાય છે. આઈ એમ બાઇબલ લવર્સ. મારા એક એક ઘરના એક એક રૂમમાં એક્સેપ્ટ બાથરૂમ બાઇબલ છે. મારી ગાડી માય બાઇબલ, મારા લોકર માય બાઇબલ. જ્યાં ને ત્યાં જ્યાં કંઈ જરૂર પડે ત્યાં રેફરન્સ જોવા, વાંચવા, વિચારવા. પ્રભુએ આપણને આ એનું વચન આપણને આપી દીધું છે. બાઇબલમાં જે લખ્યું છે એ પ્રમાણે જો આપણે ચાલીશું ને એ પ્રમાણે વર્તીશું તો પ્રભુ આપણી મધ્ય આશ્ચર્યકારક કૃત્યો કરશે. એ લખ્યું છે 5મી કલમમાં, કેમ કે કાલે યહોવા તમારી મધ્ય આશ્ચર્યકારક કૃત્યો કરશે. પ્રભુએ ભૂતકાળમાં પણ ચમત્કારો કર્યા છે, આજે પણ ચમત્કાર કરે છે અને ભવિષ્યમાં પણ ચમત્કાર કરશે. તો આ બાબતો યર્દન આગળ બની તેની રજૂઆત મેં તમારી આગળ કરી. હવે બીજો ભાગ 8મી કલમમાં એવું લખ્યું છે કે ત્યારે યર્દનમાં ઊભા રહેજો. એકચ્યુઅલી એકદમ અંદર એ લોકો ગયા નથી, પણ એકદમ પાસે છે. નદી જે કિનારો છે એની એકદમ નજીક હવે તે લોકો આવી ગયા છે. એટલે એમ કદાચ કહી શકાય કે યર્દનમાં એન્ટર થવાની લગભગ તૈયારી છે, પણ જો એન્ટર થયા નથી. પણ અહીં લખ્યું છે કે યર્દનમાં ઊભા રહેજો. આ બીજી સ્ટોપ સાઈન, પહેલી સ્ટોપ સાઈન આવી, આ બીજી સ્ટોપ સાઈન. મેં તો મારા બાઇબલમાં સ્ટોપ સાઈનનું ચિહ્નય કર્યું છે, અંદર સ્ટોપ એ લખ્યું છે અને નંબર 2 એમ એ પણ લખી દીધું છે. તમે પણ એવું કરી શકો છો. હવે પછી શું કરવાનું છે તો બાઇબલનો જવાબ સાંભળો. અને યહોશુઆએ ઇસ્રાયલ પુત્રને કહ્યું કે અહીં આવીને તમારા દેવ યહોવાના વચન સાંભળો. ખ્રિસ્તી જીવનમાં વૃદ્ધિ પામવા માટે દેવના વચનો અને તેનું નિયમિત મનન બહુ અગત્યનો ભાગ ભજવે છે. જો ખ્રિસ્તી જીવન એ યુદ્ધ છે તો જેલમાંથી પાઉલ પ્રેરિત એવી સલાહ આપે છે, તથા આત્માની તરવાર જે દેવનું વચન છે તે લો, એટલે કે આનું મનન કરો, એ વાંચો, એમાં જે લખ્યું છે તે પ્રમાણે જીવો. તમે ઘણા બધા ભણેલા છો, તમારી પાસે ઘણી બધી ડિગ્રીઓ છે, બાઇબલની ડિગ્રી પણ હોઈ શકે અને એજ્યુકેશનલ ડિગ્રી પણ હોઈ શકે. યાદ રાખજો કે તમારા નામની આગળ કે પાછળ એક ડઝન ડિગ્રી હોઈ શકે, શેતાનને એનાથી કોઈ ફેર પડતો નથી. કારણ કે શેતાન તમારી ડિગ્રીઓથી બીતો નથી, એને જે બીક લાગે છે એ તો આ જ દેવનું વચન. અને એટલા માટે ઈશ્વર સાથેના જીવન સંબંધમાં રહેવાને માટે ક્વાઇટ ટાઈમ અને શાંત સમય એ બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. જો તમે વ્યક્તિગત રીતે પ્રભુના ચરણોમાં બેસતા નથી, ક્વાઇટ ટાઈમ કરતા નથી, તો આ પ્રકટીકરણ એક આલ્બમ જેવું છે અને એમાં તમારો ફોટો આપેલો છે. તમારો પોતાનો ફોટો જોવા માટે તો તમે થોડી તસ્દી લેશો ને. બાઇબલ ઉઘાડો અને જુઓ, ત્રીજો અધ્યાય પ્રકટીકરણ, ત્રીજો અધ્યાય અને પહેલી કલમ.
સાબિત માની મંડળીના દૂતને લખ કે જેને દેવના સાત આત્મા તથા સાત તારા છે તે આ વાતો કહે છે, તારા કામ હું જાણું છું કે તું નામનો જીવે છે પણ તું મોયેલો છે.
That's it. તું નામનો જ જીવે છે. આપણે નામથી ખ્રિસ્તી છીએ, પણ જો ઈશ્વર સાથે જીવન સંબંધમાં આપણે જીવતા નથી તો આપણે ખરેખર મુયલા છીએ. બાઇબલ એ એક કારખાના જેવું છે કે જે કશુંક ઉત્પન્ન કરે છે. જેવી રીતે કારખાનું હોય, કોઈ ફેક્ટરી હોય કે એમાં કશું પ્રોડક્શન થતું હોય, એવી રીતે જ્યારે બાઇબલના વચનો આપણે વાંચીએ છીએ, મનન કરીએ છીએ, ત્યારે કશુંક ઉત્પન્ન થાય છે. જો તમે રૂમિયોનો પત્ર 10મો અધ્યાય અને 17મી કલમ વાંચો કોઈ. રૂમી 10 અને 17. ખ્રિસ્તના વચન દ્વારા સંદેશો સાંભળવામાં આવે છે, પણ સંદેશો સાંભળવાથી શું થાય છે? વિશ્વાસ થાય છે, અને વિશ્વાસથી આપણા જીવનમાં ઈશ્વરની હાજરીનું આપણને ભાન થાય છે. કારણ કે 3 અધ્યાય અને 10મી કલમમાં એમ લખ્યું છે કે આ ઉપરથી તમે જાણશો કે જીવતો દેવ તમારી મધ્ય છે. બોલાવો. આ પહેલાંની જે મુસાફરી હતી, આ પહેલાંની જે પેઢી હતી જેની આગેવાની મૂસાએ લીધી હતી, ત્યારે મૂસાએ આ જ પ્રાર્થના કરી હતી કે જો તારી સમક્ષતા સાથે ના આવે તો અમને અહીંથી લઈને જા. એ લોકો પણ આગળ વધી રહ્યા હતા. નિર્ગમન 33:15 એ વાત લખવામાં આવી છે, અને એવી જ ખાતરી યહોશુઆને પણ આપવામાં આવી છે, અને એવી જ ખાતરી મને અને તમને પણ આપવામાં આવી છે. હેબ્રીઓનો પત્ર 13મો અધ્યાય 5મી અને 6મી કલમ કોઈ વાંચો. હેબ્રી 13:5 અને 6. આ 2013 માટે પ્રભુનું વચન છે કે હું તને કદી મૂકી દઈશ નહીં ને તને તજીશ નહીં. ને આપણે ખાતરીપૂર્વક કહી શકીએ છીએ કે પ્રભુ મને સહાય કરનાર છે, હું બીશ નહીં ને માણસ મને શું કરનાર છે. આ જે મુસાફરી ઇસરાયલ પુત્રો કરી રહ્યા હતા એમાં એક બીજી બાબત પણ પ્રભુએ જણાવી, અને એ તો એ હતી કે જે 7 દેશજાતિઓ છે તેનો તમારે સામનો કરવાનો છે. જો તમે 10મી કલમ જુઓ, અને યહોશુઆએ કહ્યું કે આ ઉપરથી તમે જાણશો કે જીવતો દેવ તમારી મધ્ય છે, અને કનાન્યો થા હિત્તિયો થા હિવ્યો થા પરિઝીઓ ગિરગાસ્યો થા અમોર્યો તથા યબુસ્યો, અને તે નિશ્ચય તમારી આગળથી હાંકી કાઢશે. જે મુસાફરી તે લોકો કરી રહ્યા હતા એમાં એમણે આ 7 દેશજાતિઓનો સામનો કરવાનો છે. અને એ જ પ્રમાણે આપણા માટે પણ એ વાત એટલી જ સાચી છે કે ખ્રિસ્તી જીવનમાં જ્યારે આપણે મુસાફરી કરી રહ્યા છીએ ત્યારે આપણી ઉપર મુશ્કેલીઓ આવે, દુઃખો આવે, ચિંતા આવે, પ્રશ્નો થાય, મોંઘવારી નડે, ઘણી બધી બાબતો છે કે જે આપણાએ સામનો કરવો પડે. કોઈ કે કહું છે કે ખ્રિસ્તી જીવન એ ગુલાબની પથારી નથી પણ કાંટાનો માર્ગ છે, સાંકડો માર્ગ છે, વધસ્તંભનો માર્ગ છે. અને શાસ્ત્ર કહે છે કે જગતમાં તમને સંકટ છે પણ હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. પ્રેરિતોના કૃત્યમાં એવી સાક્ષી પૂરવામાં આવી કે આપણે ઘણા સંકટમાં થઈને દેવના રાજ્યમાં જવું પડે છે. અને એ જ પ્રમાણે આપણે જ્યારે 2013ની સાલમાં આગળ વધી રહ્યા છીએ ત્યારે મુશ્કેલી, માંદગી, मरण पाप परीक्षण प्रलोभन मोघवारी बधानो आपणे सामनो करवो पड़े, परंतु ए बधानी उपर प्रभुए विजय मेळवे छे। अने वचन शुं कहे छे कि ते निश्चय तमारी आगळथी हाँकी काढशे। जुओ तमे दसमी कलममां प्रभु आ बधी बाबतोनी उपर आपणने જય પમાણશે। હવે જ્યારે તે લોકો મુસાફરી કરી રહ્યા છે ત્યારે મુસાફરીમાં ટોપ પ્રાયોરિટી કોને છે તે તમે જુઓ, અગિયારમી કલમમાં એ લખેલું છે। જુઓ, આખી પૃથ્વીના પ્રભુનો કરાર કોષ તમારી આગળ યર્દન ઉતરે છે। આ એક ખાસ પ્રકારનો કરાર કોષ હતો જેની બંને સાઈડે દાંડા હતા અને યાજકો એને ઉંચકીને આગળ ચાલતા, અને એની પાછળ આખી જે ઇસ્રાયેલ પ્રજા હતી તે ચાલતી હતી। આ કરાર કોષની અંદર ત્રણ ખાસ બાબતો હતી। એક તો મૂસાએ આપેલી આજ્ઞાની શિલા પાટી એ કરાર કોષમાં હતી, ત્યાર પછી હારૂનની કળી ફૂટેલી લાકડી એમાં હતી, અને ત્યાર પછી ઇસ્રાયેલ પુત્રોએ અરણ્યમાંથી જ્યારે પસાર થયા હતા અને પ્રભુએ જે સ્વર્ગમાંથી માન્ના વરસાવ્યું હતું એનો કેટલોક અંશ અંદર મૂકવામાં આવ્યો હતો। 40 વર્ષ સુધી આપણને ખબર છે કે ઇસ્રાયેલ પુત્રોએ આ માન્ના ખાધું હતું, અને પ્રભુએ કહ્યું કે તમે લઈ જાઓ આગળ, તમારા પછીના જે છોકરા જન્મે પછીની જે પેઢી એ લોકોએ આ જાણવું જોઈએ કે આ શું અમારા પૂર્વજોએ કેવી રીતે મુસાફરી કરી અને પ્રભુએ તેમની કેવી ટેક કેર કરી। તો જે શિલાપાટી છે 10 આજ્ઞા છે, તે જેમ ભૂતકાળમાં મેં તમને અહીંથી કહ્યું હતું કે આજ્ઞા પાલન તે આશીર્વાદ લાવે છે તે બતાવે છે। ત્યાર પછી હારૂનની કડી ફૂટેલી લાકડી એ ચમત્કાર બતાવે છે, અને પ્રભુ આપણા જીવનોમાં ચમત્કાર કરશે। પ્રભુની આજ્ઞાઓ પ્રમાણે જો આપણે ચાલીશું તો તે તેના આશીર્વાદના ભાગીદાર આપણને બનાવશે, અને માનના તે બતાવે છે કે હી ઇઝ પ્રોવાઈડર, પ્રભુ આપણી સર્વ જરૂરિયાતો પૂરી પાડશે। હવે જુઓ, આપણા પ્રભુની ઓળખાણ કેવી રીતે આપી છે એ બહુ ગજબની આપી છે, 2 કલમોમાં આપી છે, 11મી કલમ ને 13મી કલમ। આખી પૃથ્વીના પ્રભુનો કરાર કોષ તમારી આગળ યર્દન ઉતરે છે, જે સમસ્ત સૃષ્ટિનો સર્જનહાર છે। આખી પૃથ્વીનો જે પ્રભુ છે તે મારો અને તમારો પ્રભુ છે। સો આ બહુ આનંદની વાત છે, આ બહુ ગૌરવની વાત છે, આ બહુ આશીર્વાદની વાત છે, અને આ બહુ યાદ રાખવા જેવી બાબત છે કે આપણો પ્રભુ તે બધાનું કંટ્રોલ કરે છે। ઓબામા જ્યારે ફરીથી ચૂંટાઈ આવે ને ત્યારે હેરિસભાઈને ગમ્યું નહોતું, પણ હી ઇઝ ઇન કંટ્રોલ, આપણને ગમે કે ના ગમે, એ આખી પૃથ્વીનો પ્રભુ છે। એટલે ઓબામાને કે એમનો વાળવન શું કરવું તે પ્રભુને ખબર, મને તમને નહીં ખબર, કોઈક રીતે આવી ગયા, ઘણાને ગમ્યું છે ઘણાને નથી ગમ્યું, ફરગેટ ઇટ, પ્રભુ કંટ્રોલ કરે છે આખી પૃથ્વીનો એ પ્રભુ છે। વેદશાસ્ત્રમાં લખ્યું છે કે પૃથ્વી તથા તેનું સર્વસ્વ કોના છે, યહોવાના છે, આખી પૃથ્વી પર એમનો અધિકાર છે। હવે મુસાફરી આગળ વધે છે, હવે રિયલી એ લોકો યર્દનની અંદર ઉતરે છે। તમે જોશો કે જેવું કોષ ઊંચકનાર યાજકોના પગ જેવા નદીમાં પડ્યા કે તરત 3 ચમત્કારો ઇસ્રાયેલ પુત્રોએ એમની આવી નરી આંખોએ જોયા, અને એ ચમત્કાર તો 12મી 13મી કલમ જુઓ, યાજકોના પગ યર્દનના પાણીમાં પડતા જ એમ થશે કે યર્દનનું પાણી જે ઊંચેથી નીચલી તરફ વહે છે તેના ભાગ પડી જશે અને ઢગલો થઈને ઠરી જશે. તો પહેલો ચમત્કાર, પાણીના બે ભાગ થયા. બીજો ચમત્કાર, પાણી ઢગલો થઈ ગયું. ત્રીજો ચમત્કાર, પાણી ઠરી ગયું. અહીં એ બાબતની ખાસ નોંધ લેવામાં આવી છે કે જ્યારે આ ચમત્કાર થયો ત્યારે યર્દન નદીમાં છીછરું પાણી નહોતું, પણ છલકાતું પાણી હતું. જો તમે 15મી કલમ જોશો તો એમાં લખ્યું છે, કેમ કે કાપણીની આખી ઋતુમાં યર્દન નદી કાંઠા ઉપર થઈને છલકાઈને જતી હતી. મારા બાઇબલમાં મેં લખ્યું છે કે છીછરું પાણી નહીં પણ છલકાતું પાણી. અમે કોઈ વાર ડોવર જઈએ છીએ તો ડેલાવર નદી ત્યાંથી રસ્તામાં દેખાય છે રોડ પરથી, પણ તમને એમ લાગે કાં તો સમુદ્ર જ ફૂલ્લી. એવી રીતે આ ચમત્કાર જ્યારે થયો ત્યારે યર્દન નદી તેના પૂરેપૂરા સ્ટ્રેન્થમાં વહેતી હતી, અને એ વખતે પ્રભુએ આ ચમત્કાર કર્યો. પ્રભુ યશાયામાં એવું વચન આપે છે કે તું પાણીઓમાં થઈને જઈશ ત્યારે હું તારી સાથે હોઈશ, તું નદીઓમાં થઈને જઈશ ત્યારે તેઓ તને ડૂબાડશે નહીં. યશાયા 43:2. 2013માં આપણે જબરા પાણીમાં થઈને જવું પડે તો ભલાઓ ગભરાશો નહીં, કારણ કે જે યહોવા સમુદ્રમાં માર્ગ ને જબરા પાણીમાં રસ્તો કરી આપે છે. યશાયા 43:16 એવું લખ્યું છે કે યહોવા સમુદ્રમાં માર્ગ ને જબરા પાણીમાં રસ્તો કરી આપે છે. અને જ્યાં રસ્તો જ ના હોય ત્યાં જે માર્ગ સત્ય તથા જીવન તે પ્રભુ ઈસુ રસ્તો કરી આપશે. યોહાન 14:6. તો આ મારો બીજો ભાગ પૂરો થયો, યર્દનમાં. છેલ્લો ભાગ, ત્રીજો ભાગ, યર્દનને પેલે પાર. જો તમે 17મી કલમ જુઓ, અને યહોવાનો કરારકો સૂચકનારા યાજકો યર્દનની કોરી ભૂમિ પર ઊભા રહ્યા, ને સર્વ ઇસ્રાયેલીઓ કોરી ભૂમિ ઉપર ચાલીને પેલે પાર ગયા, અને એમ આખી પ્રજા યર્દન પાર ઉતરી ગઈ. બોલો, ઇસ્રાયેલ પુત્રો મુસાફરીમાં આગળ વધે છે. એક પાર્ટ કદાચ મુસાની આગેવાની હેઠળ જે લોકો આવ્યા હતા ત્યાં પૂરો થયો. નિર્ગમનના 14મા અધ્યાયમાં આપણે આ વાત વાંચીએ છીએ કે લાલ સમુદ્ર આગળ આવીને તેઓ ઊભા હતા, અને શું કરવું એ પ્રોબ્લેમ હતો, અને પ્રભુએ સમુદ્રના બે ભાગ કરી નાખ્યા. ત્યાર પછી આખી પેઢી ગુજરી ગઈ. અહીંયા આગળ મુસા નથી, અહીંયા આગળ હારૂન નથી, આખી નવી પેઢી છે, નવી લીડરશીપ છે યહોશવાની આગેવાની હેઠળ, કારણ કે મુસાનું મરણ થયું છે. પરંતુ પ્રભુ જે છે એ તો એનો એ જ છે. એક પેઢી જાય છે ને બીજી પેઢી આવે છે, પણ પ્રભુ કદી બદલાતા નથી. જો તમે નિર્ગમનનો 14મો અધ્યાયની સાથે આ યહોશવાના 3જો અધ્યાયની સરખામણી કરો તો 6 બાબતોની નોંધ મેં લીધી છે જે આ પ્રમાણે છે. પહેલી બાબત, નિર્ગમનના 14મા અધ્યાયમાં લાલ સમુદ્રના બે ભાગ થઈ ગયા. યહોશવાના 3જા અધ્યાયમાં યર્દન નદીના બે ભાગ થઈ ગયા. નિર્ગમનના 14મા અધ્યાયમાં ભારે પવન પ્રભુએ મોકલ્યો અને એટલે પવનથી બે ભાગ થઈ ગયા. અહીંયા આગળ યાજકોના પગ મૂકવાથી બે ભાગ થઈ ગયા. અહીં જુઓ, અહીં કોઈ પવન આવ્યો નથી, પણ હુકમ એટલો જ હતો કે યાજકો જેવા પાણીમાં પગ મૂકશે તરત પાણીના બે ભાગ થઈ જશે. ત્રીજી બાબત, નિર્ગમનમાં પાણી ભીતરૂપ થઈ ગયા. બાઇબલ એકલામાં જ પાણીની ભીત બતાવી છે, કોઈ જગ્યાએ તમને પાણીની ભીત ના મળે. લાકડાની ભીત હોય, પથ્થરની ભીત હોય, ઈંટોની ભીત હોય, પણ બાઇબલમાં પાણીમાં ભીતરૂપ થઈ ગયા. જો 10 કમાન્ડમેન્ટ્સ તમે જોયું હોય તો એમાં એ સીન તમને જોવાનું મળે છે. અહીંયા આગળ યોશવામાં પાણી ઢગલો થઈને ઠરી ગયા. નિર્ગમનના કોરી ભૂમિ પર જમીન પર ચાલીને સમુદ્ર મધ્યેથીને તેઓ ગયા. અહીંયા આગળ કોરી ભૂમિ પર ચાલીને તેઓ પાર ઉતર્યા. નિર્ગમનમાં મુસ્સાની આગેવાની હતી, યહોશવામાં યહોશવાની આગેવાની હતી. નિર્ગમનમાં પ્રભુએ પોતાનું પરાક્રમ ઇસ્રાયેલીઓને તો જણાવ્યું જ, પણ સાથે સાથે મિસરીઓને જણાવ્યું, કારણ કે મિસરીઓ જેવા અંદર આવ્યા અને તરત પ્રભુએ પાણી ફેરવી વાળ્યું અને બધા ડૂબી ગયા. શાસ્ત્રોમાં લખ્યું છે કે એક પણ બચ્યો નહીં. અહીંયા આગળ નવી પેઢી છે. નવી પેઢીને પ્રભુએ બતાવ્યું કે હું ચમત્કારની રીત બદલું છું, પણ હું ન બદલાનાર એવો પ્રભુ છું. આ બંને ચમત્કારોની યાદમાં દાઉદે એક બહુ સરસ ગીત રચ્યું, જે ગીતશાસ્ત્ર અને 114માં ગીતમાં આપણને જોવા મળે છે. જો તમે ઉઘાડશો તો એમાં કેટલીક બાબતો આવી લખી છે. સમુદ્ર, જ્યારે ઇસ્રાયેલીઓ મિસરમાંથી નીકળ્યા ત્યારે સમુદ્ર તે જોઈને નાઠો, યર્દન નદી પાછી હટી. અરે સમુદ્ર, તને શું થયું કે તું કેમ નાસી ગયો? અરે યર્દન, તું કેમ પાછી હટી? ભલો, ખ્રિસ્તી જીવન એ યુદ્ધ છે, અને જ્યાં શૈતાનને જબરજસ્ત હાર આપી છે તે આપણો આગેવાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને માટે આપણે વિશ્વાસથી 2013ની સાલમાં આગળ વધીએ. ગીત કરતા એમ કહે છે કે જ્યારે યુદ્ધ કઠણ લાગે ને વેરી કરે જો, ઈસુ થજે આગેવાન ને અમને આગળ દોર. જોખમવાળી જગ્યાઓમાં તને ઝાલીશું, ચિંતા તજી ધારી પાછળ ચાલીશું. પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા પ્રેમી પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમે અમારા આગેવાન છો. અને આ જીવનની મુસાફરીમાં જેમ 2012ની સાલમાં તમે અમારી સહાય કરી અને અમારી સાથે રહ્યા, તેમ 2013ની સાલમાં પણ અમે વિશ્વાસથી આગળ વધીએ છીએ. અમને ખબર છે કે આ માર્ગ અમારા માટે અજાણ્યો છે, કારણ કે અગાઉ એ માર્ગે તમે ગયા નથી એમ તમારું વચન અમને કહે છે. પરંતુ અમે સ્તુતિ કરીએ છીએ કે તમે આખી પૃથ્વીના પ્રભુ છો, અને તમે અમારા આગેવાન છો, તમે અમારા દોરનાર છો, તમે ચમત્કાર કરનાર છો, તમે પ્રોવાઈડર છો, અને અમારું બધું આ દિન સુધી પૂરું પાડ્યું છે. અને તમે યહોવા યિરે છો, અને 2013ની સાલમાં પણ અમારી તમામ જરૂરિયાતો તમે પૂરી પાડવાના છો. અને વિશ્વાસથી અમે આગળ વધીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપતા પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આમેન.